એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે વાત કરવાના છીએ એક એવી અંગ્રેજી નવલકથાની જે એમ કહી શકાય કે લખાયાના લગભગ એક સદી પછી પણ આપણને વિચારતા કરી મૂકે છે. ઈએમ ફોસ્ટરની અ પેસેજ ટુ ઇન્ડિયા.
હા, બિલકુલ. ભારતની ધરતી પર બ્રિટિશ રાજના એ સમયમાં રચાયેલી આ કથા ખરેખર તો માણસ માણસ વચ્ચેના સંબંધો, સંસ્કૃતિઓના ટકરાવ અને પેલી સમજણની જે ઝંખના હોય છે ને, એની વાત કરે છે.
અને લેખક ઈએમ ફોર્સ્ટર પોતે પણ એ જ કહેતા હતા, ઓનલી કનેક્ટ, ફક્ત જોડાઓ. પણ અહીં આ નવલકથામાં એ જોડાણ કેટલું મુશ્કેલ છે એ દેખાય છે.
ચોક્કસ, ખાસ કરીને એ સમયના રાજકીય માહોલમાં, બ્રિટિશ શાસન, સ્વતંત્રતાની ચળવળની શરૂઆત, આ બધાની વચ્ચે ફોર્સ્ટર પોતે ભારત આવેલા 1912-13માં અને પછી 1921માં. એ અનુભવો આ પુસ્તકમાં ઊંડા ઉતર્યા છે.
તો ચાલો આપણે પણ એમની સાથે ચંદ્રપોર જઈએ. કાલ્પનિક શહેર છે, પણ જાણે આખા ભારતનું પ્રતિબિંબ. કેવું છે ત્યાંનું વાતાવરણ?
ચંદ્રપોર એટલે ધૂળ, ગરમી અને એક સતત તણાવ. અંગ્રેજો અને ભારતીયો બે અલગ દુનિયા એક જ શહેરમાં. અંગ્રેજો પોતાના ક્લબમાં, પોતાની દુનિયામાં મસ્ત, ભારતીયો પોતાની જિંદગીમાં વ્યસ્ત. વચ્ચે એક અદૃશ્ય દિવાલ,
અણગમો અને શંકાની દિવાલ. નહીં,
હા બરાબર. અને આ જ માહોલમાં બે અંગ્રેજ મહિલાઓ આવે છે. એક છે શ્રીમતી મૂર, વૃદ્ધ છે પણ એમનામાં એક સહજ સમજ છે એમ કહી શકાય, અને બીજી યુવાન એડેલા ક્વેસ્ટેડ.
એડેલા તો શ્રીમતી મૂરના દીકરા રોની હિસ્લોબ, જે ત્યાં મેજિસ્ટ્રેટ છે, એમની સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે.
હા, પણ આ બંને સ્ત્રીઓ, શ્રીમતી મૂર અને એડેલા, પેલી ચંદ્રપોરની ટિપિકલ અંગ્રેજ પત્નીઓ જેવી નથી. એમને પેલી પાર્ટીઓ કરતા ખરું ભારત જોવું છે, અહીંના લોકોને મળવું છે.
અને આ જ જિજ્ઞાસા તેમને કોના સંપર્કમાં લાવે છે?
ડોક્ટર અઝીઝ, એક યુવાન, હોશિયાર, થોડો કવિ મિજાજનો મુસ્લિમ સર્જન. ખૂબ લાગણીશીલ, ઉષ્માભર્યો, પણ ક્યારેક થોડો તરંગી પણ ખરો.
અને અહીંથી જ પેલો મૂળ સવાલ ઊભો થાય છે, જે આખી નવલકથામાં ગુંજતો રહે છે. શું એક અંગ્રેજ અને એક ભારતીય આ સંસ્થાનવાદના માહોલમાં સાચા મિત્રો બની શકે?
બરાબર. શું અંગત સંબંધો રાજકારણની આ દિવાલોને તોડી શકે? આ જ પ્રશ્ન આખી કથાને દોરે છે.
નવલકથાનો પહેલો ભાગ છે મસ્જિદ. અહીં આશાનું કિરણ દેખાય છે.
હા, શરૂઆતમાં તો એવું લાગે છે. ઠંડીની મોસમ છે. શ્રીમતી મૂર એક રાત્રે એમ જ ફરતા ફરતા એક મસ્જિદમાં પહોંચી જાય છે, અને ત્યાં એમની મુલાકાત ડોક્ટર અઝીઝ સાથે થાય છે.
અચાનક જ?
હા, અચાનક. અઝીઝ પહેલા તો થોડા નારાજ થાય છે કે કોઈ અંગ્રેજ અહીં કેમ આવ્યા, પણ શ્રીમતી મૂર જે રીતે આદર બતાવે છે, જૂતા ઉતારીને પ્રવેશ કરે છે, એ જોઈને અઝીઝ પ્રભાવિત થાય છે. એમની વચ્ચે તરત જ એક કનેક્શન બંધાય છે.
જાણે બે અલગ દુનિયાના માણસો એક ક્ષણ માટે મળી ગયા.
બરાબર, પણ આ તો અપવાદ છે, વાસ્તવિકતા જુદી છે. પેલી કલેક્ટરે ગોઠવેલી બ્રિજ પાર્ટી યાદ છે? કહેવા માટે તો બંને સમુદાયોને નજીક લાવવા માટે હતી,
પણ એ તો સાવ નિષ્ફળ ગઈ, એકદમ અણઘડ અને ઉપરછલ્લી.
હા, કારણ કે એમાં કોઈ સાચી લાગણી નહોતી. પણ પછી આવે છે મિસ્ટર ફિલ્ડિંગની ટી પાર્ટી. સિરિલ ફિલ્ડિંગ, સરકારી કોલેજના પ્રિન્સિપલ, એ ખરેખર અલગ છે.
ઉદારમતવાદી અંગ્રેજ જે ખરેખર ભારતીયોને સમજવા માંગે છે.
ચોક્કસ, એમની પાર્ટીમાં થોડી નિખાલસતા આવે છે. ડોક્ટર અઝીઝ, શ્રીમતી મૂર, એડેલા અને હિન્દુ પ્રોફેસર ગોડ બોલે પણ હોય છે. થોડી હળવી વાતચીત થાય છે.
અને આ નાનકડી સફળતાથી અઝીઝ એટલા ખુશ થઈ જાય છે કે
હા, એમના ઉત્સાહી અને ઉદાર સ્વભાવ મુજબ એ આવેશમાં આવીને શ્રીમતી મૂર અને એડેલાને પ્રખ્યાત મારાબાર ગુફાઓ જોવા લઈ જવાનું આમંત્રણ આપી દે છે.
એમના તરફથી મિત્રતાનો હાથ લંબાવવાનો આ એક પ્રયાસ હતો.
બરાબર, પણ આમંત્રણ જ આગળ જતા મોટી મુશ્કેલીનું કારણ બને છે. અહીંથી નવલકથા બીજા ભાગ ગુફાઓમાં પ્રવેશે છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને વાતાવરણમાં એક અજીબ બેચેની.
મારાબાર ગુફાઓ એ પોતે જ કેવીક છે.
ખૂબ પ્રાચીન અને વિચિત્ર રીતે સપાટ, જાણે કોઈ ખાસિયત જ ન હોય. એકદમ અંદરથી પોલાણવાળી અને ત્યાંનો પ્રવાસ પણ શરૂઆતથી જ થોડો અસ્તવ્યસ્ત રહે છે.
અને પહેલી જ ગુફામાં શ્રીમતી મૂરને જે અનુભવ થાય છે તે તો
હા, એ એમને હચમચાવી નાખે છે. અંદર અંધારું, ભીડ અને એક ભયાનક પડઘો. બસ એક જ અવાજ, બૂમ
બૂમ.
હા, અને આ પડઘો એવો છે કે તમે ગમે તે બોલો, પ્રેમની વાત કરો કે નફરતની, પ્રાર્થના કરો કે ગાળ દો, જવાબમાં બસ એ જ એકધારો અર્થહીન બૂમ અવાજ આવે.
જાણે બધું જ સરખું, કોઈ ભેદ નહીં, કોઈ અર્થ નહીં.
બરાબર. ફોર્સ્ટર કહે છે, જાણે આ બ્રહ્માંડનો અવાજ છે જેમાંથી બધા મૂલ્યો, બધા તફાવતો ભૂંસાઈ ગયા છે. આ અનુભવ શ્રીમતી મૂરની શ્રદ્ધાને, એમના આખા વિશ્વને જોવાની દ્રષ્ટિને તોડી નાખે છે. તે એકદમ હતાશ અને ઉદાસીન થઈ જાય છે, જાણે જીવનનો બધો રસ ઉડી ગયો હોય.
કેટલું ભયાનક. અને એ જ સમયે એડેલા અને અઝીઝનું શું થાય છે?
શ્રીમતી મૂર તો ભંગી પડ્યા છે એટલે આરામ કરવા રોકાય છે. એડેલા, અઝીઝ અને એક ગાઈડ આગળ ઉપરની ગુફાઓ તરફ જાય છે. એડેલા પોતે પણ થોડી ગડમથલળમાં છે, રોની સાથેના લગ્ન વિશે, ભારત વિશે.
હા, એ થોડી અસ્વસ્થ છે.
અને એવામાં તે અઝીઝને અચાનક પેલો અંગત સવાલ પૂછી બેસે છે, શું તમારી એક કરતા વધુ પત્નીઓ છે?
ઓ,
અઝીઝ માટે આ અસ્વસ્થ કરનારું હશે.
હા, એ થોડા ચોંકી જાય છે અને સ્વસ્થ થવા માટે, પળવાર માટે બાજુની એક ગુફામાં જાય છે.
અને જ્યારે બહાર આવે છે ત્યારે?
ત્યારે એડેલા ત્યાં નથી. એ નીચે ટેકરી તરફ ઉતરતી દેખાય છે. અઝીઝને ચિંતા થાય છે. એને પછીથી એડેલાના તૂટેલા ફિલ્ડ ગ્લાસ મળે છે. અને જ્યારે તેઓ પાછા ચંદ્રપોર પહોંચે છે ત્યારે તો ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઈ જાય છે.
શું થાય છે?
એડેલા દાવો કરે છે કે ડોક્ટર અઝીઝે ગુફામાં એના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તરત જ કોઈ પુરાવા વગર ડોક્ટર અઝીઝની ધરપકડ કરી લેવામાં આવે છે.
ઓ માય ગોડ, આ તો પેલી અદૃશ્ય દિવાલ હવે જાણે તૂટીને સામે આવી ગઈ.
બરાબર. અંગ્રેજ સમુદાય તરત એક થઈ જાય છે. એડેલા ભલે ગમે તે કહે, એક અંગ્રેજ સ્ત્રી પર એક નેટિવ પુરુષે હાથ ઉપાડ્યો, એમના માટે તો આ અક્ષમ્ય હતું. એમનો છૂપો જાતિવાદ હવે ખુલ્લો પડી જાય છે.
કોઈ સવાલ જ નહીં, અઝીઝ જ દોષિત.
હા, સિવાય કે એક માણસ, મિસ્ટર ફિલ્ડિંગ,
જે અઝીઝનો મિત્ર બન્યો હતો. હા, ફિલ્ડિંગ પોતાની નોકરી, પોતાની સામાજિક પ્રતિષ્ઠા બધું જોખમમાં મૂકીને કહે છે કે હું અઝીઝને ઓળખું છું, એ આવું ન કરી શકે. તે અઝીઝના બચાવમાં ઊભો રહે છે.
એ ખરા અર્થમાં ફોસ્ટરના ઓનલી કનેક્ટ ના આદર્શને જીવે છે. પણ એની સામે રોની હિસ્લોપ છે, શ્રીમતી મૂરનો દીકરો. એ કેવો છે?
રોની એટલે એકદમ ટિપિકલ સંસ્થાનવાદી અમલદાર, કડક નિયમોનું પાલન કરનારો અને એવું માનનારો કે ભારતીયોને કાબૂમાં રાખવા જરૂરી છે. આ ઘટના પછી તો એ વધુ સખત બની જાય છે. તેની માતાની સમજણ અને સહાનુભૂતિ એનામાં બિલકુલ નથી.
અને આડેલા પોતે, શું ખરેખર તેની સાથે કશું બન્યું હતું કે પછી આ બધું એના મનનો ભ્રમ હતો?
ફોસ્ટર એ સ્પષ્ટ નથી કરતા. એડેલા ખૂબ પ્રામાણિક બનવા મથે છે, પણ એનામાં પેલી ભાવનાત્મક ઊંડાઈ નથી. શક્ય છે કે ગુફાનો પેલો વિચિત્ર અનુભવ, પોતાના લગ્ન વિશેની મૂંઝવણ, ગરમી અને ભારતને ન સમજી શકવાની હતાશા, આ બધાય ભેગા મળીને એના મનમાં કોઈક ભયાનક ચિત્ર ઊભું કર્યું હોય,
જે હુમલા તરીકે બહાર આવ્યું.
કદાચ એની પોતાની યાત્રા સત્ય શોધવાની છે, ભલે એ ગમે તેટલું મુશ્કેલ હોય. અને આ યાત્રા એને કોર્ટરૂમ સુધી લઈ જાય છે.
ટ્રાયલ, એ તો ખૂબ જ તંગદિલી ભર્યો માહોલ હશે.
હા, ખૂબ જ. એક તરફ અંગ્રેજોનો સમૂહ જે માને છે કે અઝીઝને સખત સજા થવી જોઈએ, બીજી તરફ ભારતીયો જે અઝીઝના સમર્થનમાં છે. આખું શહેર જાણે વેચાઈ ગયું છે. અને જ્યારે એડેલાને જુબાની આપવા બોલાવવામાં આવે છે
ત્યારે શું થાય છે?
એ ક્ષણે જાણે ફરીથી એ ગુફાનો પડઘો એને સંભળાય છે, અથવા તો કદાચ શ્રીમતી મૂરની ગેરહાજરી એને અસર કરે છે. અને એ પીણાદાયક પ્રામાણિકતાથી કોર્ટમાં સ્વીકારે છે કે એણે ભૂલ કરી હતી, ડોક્ટર અઝીઝે એના પર હુમલો નહોતો કર્યો.
બાપરે, આ તો બહુ મોટી વાત કહેવાય, જબરજસ્ત હિંમતનું કામ.
ચોક્કસ. પણ એના પરિણામો પણ એટલા જ જટિલ આવે છે.
અઝીઝ છૂટી જાય છે પણ.
હા, કાયદાકીય રીતે નિર્દોષ સાબિત થાય છે, પણ જે ઝેર ફેલાવવાનું હતું એ ફેલાઈ ચૂક્યું છે. અંગ્રેજો એડેલા પર ફિટકાર વરસાવે છે કે એણે પોતાના પક્ષનો સાથ ન આપ્યો, ભારતીયો એની હિંમતની પ્રશંસા કરે છે, પણ અઝીઝ પોતે એ એટલો ભાંગી પડ્યો છે, એટલી કડવાશથી ભરાઈ ગયો છે કે એ એડેલાને માફ નથી કરી શકતો.
એને લાગે છે કે તેની સાથે દગો થયો છે.
બરાબર. અને ફિલ્ડિંગ સાથેની તેની મિત્રતા પણ અહીં લગભગ તૂટી જાય છે, કારણ કે ફિલ્ડિંગ એને એડેલાને સમજવા અને માફ કરવા કહે છે. જે આશા હતી એ સાવ ધ્વસ્ત થઈ જાય છે.
અહીં સંસ્થાનવાદની અસર કેટલી ઊંડી છે દેખાય છે. અંગત લાગણીઓ, મિત્રતા, બધું જ એના ઓળા હેઠળ કચડાઈ જાય છે. પેલો સ્કૂલ ઇન્સ્પેક્ટર કહે છે ને, તમે પૂર્વના છો, હું પશ્ચિમનો, આપણે અલગ છીએ. આ જ માનસિકતા છે.
હા, અને આ આખા અનુભવ પછી અઝીઝ જાણે સાવ બદલાઈ જાય છે, અને અહીંથી નવલકથા ત્રીજા અને અંતિમ ભાગ મંદિરમાં પ્રવેશે છે.
હવે સમય અને સ્થળ બંને બદલાય છે.
હા, ઘણા વર્ષો વીતી ગયા છે. હવે ચોમાસાની ઋતુ છે અને સ્થળ છે મઉ, એક હિન્દુ રજવાડું, બ્રિટિશ નિયંત્રણથી થોડું દૂર. અહીં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. વાતાવરણ એકદમ અલગ છે, ધાર્મિક ઉલ્લાસ, ભક્તિ, પણ સાથે સાથે ઘણી બધી ગૂંચવણ, અંધાધૂંધી.
એમ કહી શકાય કે પશ્ચિમી વ્યવસ્થા, ઓર્ડર ની સામે ભારતીય ગૂંચવણ, મડલ.
બરાબર. અને ડોક્ટર અઝીઝ હવે અહીં છે, મૌના રાજાના મુખ્ય ડોક્ટર, પણ એ હવે પહેલા જેવા નથી રહ્યા.
કેવા થઈ ગયા છે?
ખૂબ જ કડવા, બ્રિટિશ વિરોધી, અંગ્રેજો સાથે મિત્રતાની કોઈ પણ વાતમાં એમને હવે વિશ્વાસ નથી. થોડા ઉદાસીન, થોડા એકાકી.
અને ફિલ્ડિંગ?
એ પણ પાછા આવે છે. હા, ફિલ્ડિંગ ઇંગ્લેન્ડ જઈને પાછા આવે છે અને હવે પરણેલા છે. કોની સાથે ખબર છે? શ્રીમતી મૂરની દીકરી સ્ટેલા સાથે.
ઓ, એડેલા સાથે નહીં? અઝીઝને તો એમ જ લાગતું હતું ને.
હા, એ ગેરસમજ હતી. અને સ્ટેલામાં કહેવાય છે કે એની માં શ્રીમતી મૂર જેવી જ એક શાંતિ, એક આધ્યાત્મિક સમજ છે.
આ મંદિર વિભાગ, આ હિન્દુ ઉત્સવ, એ શું સૂચવે છે? પેલી ગુફાઓના શૂન્યવાદની સામે?
હા, એમ કહી શકાય. આ ઉત્સવની જે અંધાધૂંધી છે, જે પશ્ચિમી તર્કથી ન સમજાય, તેમાં એક પ્રકારની જીવંતતા છે, સમાવેશકતા છે. ગુફાનો પડગો બધું નકારે છે, જ્યારે અહીં પ્રેમ, ભક્તિ અને એકતાની ઉજવણી છે, ભલે એ ગૂંચવણ ભરી રીતે હોય. એ જાણે જીવનનો સ્વીકાર છે, શૂન્યનો નહીં.
અને આ જ ઉત્સવની ગડમથલમાં અઝીઝ અને ફિલ્ડિંગ ફરી મળે છે.
હા, તળાવમાં એમની હોડીઓ અથડાય છે અને બંને પાણીમાં પડે છે, જાણે એક પ્રતીકાત્મક શુદ્ધિકરણ. જૂની કડવાશ થોડી ધોવાઈ જાય છે, એમની વચ્ચેની ગેરસમજ દૂર થાય છે.
તો શું અંતે એમની મિત્રતા શક્ય બને છે? શું હવે તેઓ મિત્રો બની શકે છે?
એ જાણવા માટે તેઓ છેલ્લી વાર ઘોડેસવારી પર નીકળે છે. એમની વચ્ચેનો જે અંગત સ્નેહ છે એ હજી ક્યાંક જીવંત છે. અઝીઝ કહે છે, હા, આપણે મિત્રો બનીશું, પણ ક્યારે? જ્યારે તમે અંગ્રેજો આ દેશમાંથી ચાલ્યા જશો ત્યારે.
એટલે કે ભવિષ્યમાં.
હા. અને ફિલ્ડિંગ પૂછે છે, પણ અત્યારે કેમ નહીં? આપણે અત્યારે મિત્રો કેમ ન બની શકીએ?
અને તેનો જવાબ આ નવલકથાનો કદાચ સૌથી યાદગાર અને કરુણ અંત છે.
બરાબર. જવાદ જાણે કુદરત પોતે આપે છે. ફોસ્ટર લખે છે, પણ ઘોડાઓ તે ઇચ્છતા ન હતા, તેઓ અલગ થઈ ગયા. પૃથ્વી તે ઇચ્છતી ન હતી. આકાશ અલગ અલગ અવાજોમાં બોલ્યું, ના, હજી નહીં. અને આકાશે કહ્યું, ના, ત્યાં નહીં.
ના, હજી નહીં, ના, ત્યાં નહીં. તેમના ઘોડા પણ જાણે અલગ થઈ જાય છે. કેટલી સ્પષ્ટ વાત. અંગત રીતે ભલે ગમે તેટલી લાગણી હોય, પણ જ્યાં સુધી રાજકીય પરિસ્થિતિ, આ સંસ્થાનવાદનું માળખું છે, ત્યાં સુધી સાચી, સમાન મિત્રતા
અશક્ય છે.
હજી નહીંમાં કદાચ ભવિષ્યની એક ક્ષીણ આશા છે, પણ ત્યાં નહીં એ વર્તમાનની કઠોર વાસ્તવિકતા છે.
એટલે આખી નવલકથા ફરી ફરીને એ જ વાત પર આવે છે. સંસ્કૃતિઓ વચ્ચે સમજણની મુશ્કેલી, સંસ્થાનવાદની અસરો, જાતિવાદનું ઝેર.
હા, અને પેલું પશ્ચિમી તર્ક અને પૂર્વીય રહસ્ય વચ્ચેનો સંઘર્ષ. ઉદાર મતવાદની પણ પોતાની મર્યાદાઓ છે, એ પણ ફોસ્ટર બતાવે છે.
અને ફોસ્ટરની લખવાની રીત પણ કેટલી અદ્ભુત છે. એ માત્ર વાર્તા નથી કહેતા, પાત્રોના મનમાં ઉતરીને આપણને એમની સાથે જોડે છે. અને પ્રતીકો, પેલી ગુફાઓ, પડઘો, આકાશ, ભમરી, એ બધું વાર્તાને એક અલગ જ ઊંડાણ આપે છે. ચોક્કસ, આ એવી નવલકથા નથી જે તમને સહેલા જવાબો આપી દે. એ આપણને અસ્વસ્થ કરે છે, વિચારતા કરી મૂકે છે. અને પેલા પાત્રો, અઝીઝ, ફિલ્ડિંગ, શ્રીમતી મૂર, એડેલા, એમના માટે આપણને સહાનુભૂતિ થાય છે, કારણ કે એ બધા જાણે ઇતિહાસના મોટા પ્રવાહમાં ફસાયેલા છે.
મને લાગે છે કે આ વાર્તા આજે પણ એટલા માટે મહત્વની છે કારણ કે યાદ અપાવે છે કે કેવી રીતે રાજકારણ અને સત્તા આપણા અંગત જીવન અને સંબંધોને પ્રભાવિત કરી શકે છે.
બરાબર. અને પેલો મૂળભૂત સવાલ, શું આપણે ખરેખર એકબીજાને, અલગ અલગ સંસ્કૃતિના લોકોને પૂર્વગ્રહો વગર સમજી શકીએ છીએ? એ સવાલ તો આજે પણ એટલો જ જીવંત છે. સમજણનો સેતુ બાંધવાની કોશિશ આજે પણ એટલી જ જરૂરી છે.
ખરેખર આ નવલકથા એક પડકાર ફેંકે છે. શું આપણે ઓનલી કનેક્ટ કરી શકીશું? ક્યારે અને કેવી રીતે? એ વિચારવા જેવું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.